તારીખ 18/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 309 અને 310 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 243
પ્રશ્ન એ છે, શ્રદ્ધાનું બળ મંદ કેમ પડી જતું હશે? ઉત્તર એમ આપ્યો છે કે શ્રદ્ધાનું બળ કયો કે કોઈ પણ પ્રકારનો દોષ હોય, શિથિલતા, પ્રમાદ, એ બધાનું કારણ પોતે છે. પોતાના પરિણામોનું કારણ બીજો કોઈ નથી, સવળા કે અવળા. નિમિત્ત હોય, નિમિત્ત પ્રત્યેનો ઝુકાવ હોય, નિમિત્ત અનુસાર પરિણામ થતા હોય, તો પણ એ પ્રકાર પણ પોતાનો સ્વતંત્રપણે પોતે કરી રહ્યો છે. કોઈ બાહ્ય પદાર્થ પોતાના પરિણામમાં કાંઈ કરતું નથી, કરી શકતું પણ નથી. આ વસ્તુ સ્થિતિ છે. બીજા કોઈનું કારણ નથી, પોતાની જ ભૂલ છે. બીજી નીતિ બીજા કોઈનું કારણ નથી, પોતે જ પ્રમાદને કારણે ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. શું કહે છે? મોક્ષ શું છે? એ પોતે ક્યાંક ને ક્યાંક રોકાય છે. કેમ રોકાય છે? કે પ્રમાદ છે, શિથિલતા છે. કેમ કે સમજણમાં તો આવ્યો છે એટલે પ્રમાદ કે છે, સમજણમાં આવ્યો છે એટલે એને પ્રમાદ કે છે. એ સમજે છે છતાં કામ કરતો નથી, એ એની શિથિલતા છે. સમજણનું બળ નથી, બળ નથી એટલે શિથિલતા છે. અને ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. કોઈને રોકાવાનું કારણ ઉલટી રુચિ છે તો કોઈને પ્રમાદ છે. પોતાનો પ્રમાદ છે એટલે થઈ શકતું નથી, પુરુષાર્થ ઉપડતો નથી, અને તેથી ક્યાંક રોકાઈ જાય છે. શું કહે છે? જેને એવું લાગ્યું છે કે મારો પુરુષાર્થ ઉપડતો નથી, એને આ પ્રશ્ન કર્યો છે. બળ એટલે પુરુષાર્થ, શ્રદ્ધાનું બળ એટલે શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ. વાત તો અમને બરાબર શ્રદ્ધામાં બેસી ગઈ છે, પણ પુરુષાર્થ ચાલતો નથી. આમ તો પુરુષાર્થ ચાલવો જ જોઈએ સહજ, પણ નથી ચાલતો તો એનું શું કારણ છે? કે પોતે ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે, એ પોતાની શિથિલતા છે. એમ પુરુષાર્થ ન ઉપડતો હોય એને પોતાના પરિણામમાં પોતાની શિથિલતાને જોવી એમ કહે છે. વ્યવહાર શું થાય છે કે બરાબર સમજાય છે, પણ ભૂલ જડતી નથી કે કેમ પુરુષાર્થ ઉપડતો નથી. આ બધી બરાબર છે. ઈચ્છા પણ છે કે પુરુષાર્થ કરીને આગળ વધવું, પણ પુરુષાર્થ ઉપડતો નથી. બસ કેમ ઉપડતો નથી એ પણ સમજાતું નથી. આવી એક સમસ્યા જ્યારે હોય છે ત્યારે આ વચનો અનુસાર પોતાની શિથિલતા, પોતાના પ્રમાદને જોવો, એ પણ એક દોષ જ છે ને. સમજો છું છતાં કેમ કામ કરતો નથી? એટલે પોતાનો પ્રમાદ છે એટલે થઈ શકતું નથી, એટલે પુરુષાર્થ ઉપડતો નથી, અને એ શિથિલતાને કારણે કોઈને કોઈ ઉદયમાં જીવના પરિણામ રોકાય છે એ વાત ચોક્કસ છે. કેમ કે પરિણામને કોઈને કોઈ ઉદયનું આલંબન તો રહે જ છે, ઉદય ધારાવાહી છે, સતત છે. અને પરિણામ જો પુરુષાર્થમાં લાગતા નથી તો ઉદયમાં જરૂર લાગે છે એ વાત ચોક્કસ છે. બેન્સર છે ને બહુ જ મૃદુ ભાષાથી વાત કરતા ખ્યાલમાં આવે ને કે આ તમારી રુચિ ઉલટી છે, તમે ઊંધા ચાલો છો, એવું બોલે નહીં. શું એવું એક વખત એનો દાખલો જ આપું તમને, કેવું બહેનો હતો કે બેનસેના વચનામૃત છે એ તો બ્રહ્મચારી બેન લખેલા, પોતે કાંઈ લખ્યા નથી. એના ઉપરથી હિંમતભાઈએ એને મઠારીને તૈયાર કર્યું. પછી હિંમતભાઈ વાત કરતા હતા મને કે બેનસેની કેવી પ્રકૃતિ છે. મેં એમ લખેલું કે જ્ઞાનીને આવી રીતે બરાબર સમજાય છે ને એનું પુરુષાર્થ કરે છે, અજ્ઞાનીને આ સમજાતું નથી એવું લખેલું. એટલે એમણે સુધરાવ્યું કે હું એમને વાંચી એમ આપતો હતો, તમે બરાબર બેઠાર્યું છે કે કાંઈ તમારે ફેરફાર કરવો છે. શું એટલે એ રીતે પોતે સાંભળીને તપાસી ગયા છે. શું એટલે કેવળ બીજાના લખેલા એમ ન લેવાય, કેમ કે પ્રત્યક્ષ હતા અને એમના જ વચનો એમને સંભળાવીને પછી મૂકેલા છે. એટલે કે એમને એમ રહેવા દઉં ને કે જ્ઞાનીને સમજાય છે અને બીજાને નથી સમજાતું એમ રાખો ને આપણે. અજ્ઞાનીને નથી સમજાતું એવું નથી લખવું આપણે, બીજાને નથી સમજાતો. એટલે જ્ઞાની સિવાય બીજા તો અજ્ઞાની છે, પણ એ અજ્ઞાની શબ્દ સીધો ન લખાવે. એમની મૃદુ ભાષા હતી. મોક્ષો એ પ્રશ્ન પૂછ્યો હોય, હવે આમ નિવૃત્તિ લઈને આવ્યા હોય, શાસ્ત્ર સ્વાધ્યાય ઘણું કરતા હોય, સત્સંગ પણ કરતા હોય, એની પાસે આવીને પૂછતા હોય, સમર્પણ હોય, આમ બધી રીતે બધું હોય, પછી એને એમ ન કે તારી અવળ છે. બતાવે માટે આપણે લેવું જોઈએ, એને એમ કહે નહીં પોતે તારી રૂચિ ઊંધી છે, તારા માંથી કાંઈ ઠેકાણું નથી એવું એમ ન કહે. એને એમ કે પ્રમાદ પોતાનો જ છે, પોતે પ્રમાદ કરીને ક્યાંક રોકાય છે. એટલે હું તમે તપાસો, તમારી શિથિલતાને તમે જુઓ, તમને બીજું કાંઈ ન દેખાતું હોય. કેમ કે તમે આખો દિવસ આ જ કરો છો, અહીંયા કોઈ ધંધો વેપાર છે નહીં સોનગઢમાં તો. શું પછી પરલક્ષ કેટલું કરવું, પંચાયત કેટલી કરતા હોય એ પછી બેનને ખબર ન હોય. હું પણ ભાઈ બેનશ્રી એવું કંઈ જોવે નહીં, એવું હોય તો ખબર હોય તો કહે નહીં પાછા, એમને ખ્યાલ હોય તો એવું ન કહે. પણ તમે ક્યાંક રોકાવશો પછી ભલે પરલક્ષમાં પરપંચાયતમાં રોકાતો, પણ જીવ ક્યાંક ને ક્યાંક રોકાય છે ને એ તમારો તમારો પ્રમાદ છે, એ તમારી શિથિલતા છે. જો કે નાની લાકડી મારે તો સારું, પણ એમાં શું છે અવડા મોટા સમૂહમાં કોકને અવળું પડે છે, અવળું પડતા વાળને એટલે એને નુકસાન થાય. એટલે પછી પોતે પોલિસી બનાવી નાખી હોય કે આપણે આમ જ વાત કરવી, સમજવાવાળા સમજી જશે, નહીં સમજવાવાળા નહીં સમજે, આપણે શું કામ છે. મેં જોયું છે એમની ચર્ચામાં છેલ્લા 10 વર્ષ મને સારો પરિચય રહ્યો, ગુરુદેવના સ્વર્ગવાસ પછી નજીકના પરિચયમાં હું રહ્યો. શું કે તમને મેડિકલ ફાઇલ પણ 4-5 વર્ષ મારા હાથમાં રહી શરૂઆતથી, અને આ બધા પ્રસંગો સૂર્યકૃતિ ભગવાનના પ્રતિષ્ઠાના બીજા ત્રીજા બધા, એટલે ચર્ચામાં મેં એક ધ્યાન મારું ગયો, મહત્વની વાત હોય તો પણ ભાર દઈને બોલે કે એમની ભાષામાં આરોહ અવરોહ આવે એવું જોવા મળે તમને. એ નોર્મલી જેમ બોલતા હોય એમ આસ્તેથી બોલી નાખે, ભાર દેવા જેવી વાત હોય એ આસ્તેથી બોલી નાખે. જિજ્ઞાસુ હોય તો જેનું ધ્યાન જાય, નહીતર ધ્યાન ન જાય. એ કોઈ જીણી નજરવાળોને જિજ્ઞાસુ હોય તો જ એનું ધ્યાન જાય. હો આવી વાત કરી નાખે, બાકી એ નોર્મલી બોલી નાખે. હું જે રીતે બોલતા હોય એ રીતે સામાન્ય રીતે બોલી નાખે. ભજન દે, ભાર દે, આમ જરાક એ વખતે ટોન બદલાય એવું કાંઈ નહીં. શું એવી રીતે એમણે ચર્ચા કરી છે. છાપ પાડવાનું તો કાંઈ નહીં, પોતાની રીતે જ બોલે, પોતાની રીતે જે રૂટિન હોય એ પ્રમાણે ચાલે. કાંઈ કોઈની યાર વાતમાં, બીજામાં, રહેવામાં, કરવામાં કોઈ જાતનું કાંઈ નહીં. કેમ કે પહેલેથી શું સામાજિક પ્લેટફોર્મથી દૂર જાય, કોક જ રહી શકે. કેમ કે એમનું તો બહુ સ્થાન, સર્વોત્કૃષ્ટ સ્થાન હતું. એટલું ગુરુદેવ એમની પ્રશંસા કરતા હતા, છતાં સામાજિક પ્લેટફોર્મ ઉપર આવતા નહોતા. કોઈની યારે મળવું, હળવું, બેસવું, કરવું, વાતો કરવી કાંઈ નહીં. પોતાની સાધનામાં જ રહ્યા છે, એકાંતમાં પોતે ધ્યાનમાં બેસે, શાસ્ત્ર માટે કોઈ વાર સમૂહમાં આ બહેનો સાથે વાત, પણ એ પોતાનું કામ સિવાય બીજું કાંઈ નહીં. દૂરી નહીં જવાનું. એમાં શું છે કે એની અંતર ખોજવાળો હશે તો પૂછશે, આપણે એને ગાઈડ કરવાની જરૂર નથી. એમાં શું છે, એની વિચાર શક્તિ છે અંદરથી સ્વયં ઊભી થવી જોઈએ, ન થાય. એની વિચાર શક્તિ કામ નથી કરતી, તમારી વિચાર શક્તિને અનુસરે છે. એમને કોઈ જગ્યાએ ત્યાં સુધી લખ્યું છે, ગુરુદેવે રિપીટ કર્યું કે શ્રવણ કરતા મનન 8 ગણું હોવું જોઈએ. જો તમે 1 કલાક શ્રવણ કરતા હોય તો 8 કલાક તમારું ચિંતન એના ઉપર ચાલવું જોઈએ. અને બહુ જ સાંભળવું અને ચિંતન ઓછું કરવું તો વિચાર શક્તિ તમારી કુંઠિત થઈ જશે. હાંભળ હાંભળ કરવું એમ નહીં, તમારું પોતાનું થિંકિંગ ઘણું હોવું જોઈએ. તમારે આ દ્રષ્ટિકોણ જ્યારે તમને મળ્યો છે ત્યારે તમે તમારા બધા ઉદયમાં સતત રીતે એને લાગુ કરો ને, જુઓ કેટલો બધો લાભ થાય છે. અને સતત તમારું થિંકિંગ ચાલશે એ રીતે ઘણો લાભ થશે. પોતે ક્યાંકને ક્યાંક રોકાઈ જાય છે, પણ પોતાને લાગે કે કરવા જેવું તો આ જ છે, પણ પોતાને લાગે કે કરવા જેવું તો આ જ છે એમ અંદરથી જોર આવે તો પોતે પલટો મારે છે. આ પલટો નથી મારતો ત્યાં સુધી આ બધી પ્રોબ્લેમ છે. પલટો મારીને લાઈને ચડી ગયો પછી સરળ છે રસ્તો. પોતે જોર કરે તો પોતે પલટો મારે છે. જરાક જોરથી આવવું જોઈએ, આ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી, આ જ કરવું છે એમ અંદરથી જોરથી આવવું જોઈએ. ના તો હજી મુમુક્ષુની વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં પલટો નથી ખાતો ત્યાં સુધી ગડબડ છે બધી. શું આગળ પણ પલટા ઉપર એમણે ઘણી વાત કરી છે, એક વખત લાઈન પલટી નાખતો ભલે આ બધું કરતો હોય, અંદરથી પલટો મારવો જોઈએ. હે, હા, પ્રાયોરિટીમાં આવી જોઈએ, ટોપ પ્રાયોરિટીમાં પોતાની આત્મકલ્યાણનો વિષય આવી જવો જોઈએ. જો ટોપ પ્રાયોરિટીમાં આત્મકલ્યાણનો વિષય ન આવે તો એ લાસ્ટ પ્રાયોરિટીમાં છે, કેમ કે અહીંયા સેકન્ડ પ્રાયોરિટી નથી, લાસ્ટ પ્રાયોરિટીમાં છે, એટલે કોઈ દિવસ કામ થાય નહીં. પછી આપણે એને પ્રમાદ કહીએ, ઉલટું કહીએ, બધું, પણ એ વાત તો એ લાસ્ટ પ્રાયોરિટીમાં જાય છે. સ્વપર સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં શુષ્કતા જેવું લાગે છે અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી, તો આ સ્થિતિમાં શું કરવું તે કૃપા કરીને સમજાવશો. પોતાનું કારણ પોતે પકડવાનું છે, પોતાનું કારણ પોતે શોધ કરીને, અંદર જોઈને, અવલોકન કરીને પકડવાનું છે. અંદરથી હૃદય ભીંજવીને, આત્માની મહિમા લાવીને, તત્વના નિર્ણયને દ્રઢ કરીને, તેમજ તેનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને તોડે છૂટકો છે, બંને સામસામું છે. અહીં સ્વમાં એકત્વ બુદ્ધિ કરવાની છે અને પરથી છૂટું પડવાનું છે. નાયક નિરાળો છે, તે નિરાળાને નિરાળા રૂપે પરિણમનમાં લાવવાનો છે. આ કર્યા વગર છૂટકો નથી. પોતાનો પુરુષાર્થની મંદતા, પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો, તત્વ નિર્ણય સુધી પહોંચાતું નથી. વિચારો તો ઘણા ચાલે છે, પોતાના પુરુષાર્થની મંદતા છે તે આગળ જઈ શકતો નથી. તત્વનો અભ્યાસ એટલે તત્વનો વિચારો કર્યા કરે છે, પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને ઊંડાણથી ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપેની અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. દૂરદૃષ્ટિના જોરથી ને ભેદજ્ઞાનના અભ્યાસથી જોરથી તે આગળ જઈ શકે છે. જુદા સ્ટેજની થોડી વાત લીધી છે, નિર્ણય સુધી પહોંચાતું નથી. હું અહીંયા શું કે છે કે 309માં પુરુષાર્થ પૂરતો પોઈન્ટ પૂછ્યો છે, કે અમારો પુરુષાર્થ પડતો નથી, શું એટલો પોઈન્ટ પૂછ્યો છે. તો કે મંદતા છે, ભલે તમે બધું કરતા હોય પણ મંદતા જરૂર છે અને ક્યાંક ને ક્યાંક રોકાય છે. એટલે જો એમ લાગ્યું હોય, સમજાણું હોય એમ નહીં, પણ પોતાને લાગે કે આ કરવા જેવું તો આ જ છે એમ લાગ્યું હોય, અને એમ અંદરથી જોર આવે તો પોતે પલટો મારે. એટલે ફીલ થતું હોય તો પલટો મારે, લાગે એટલે ફીલ થતું હોય તો જ પલટો મારે. સમજાય તો છે કે આ કરવા જેવું છે, આ જ કરવા જેવું છે, આ જ કરવા જેવું છે, પણ રોકાય છે બીજો. ખરેખર તો શું છે કે એટલી રુચિ ને ભાવના નથી. ભાવના ને રુચિ હોય તો પલટો મારે, તો અંદરથી આવે. વળી આકુલતા કે બહુ ખેદ કરવાથી પણ થતું નથી. આકુલતા કે બહુ ખેદ કરવાથી થતું નથી એમ શું વિકલ્પનો, કારણ કે એમાં ઘણા ડિપ્રેશનમાં આવી જાય છે પાછા. એ પ્રકારની અતિશય દુઃખ અને આકુલતા કરે કે પ્રમાદ કેમ થાય છે તો પણ થતું નથી, શું એ રીતે ડિપ્રેશનમાં આવી જાય તો પણ થતું નથી, નિરાશ થઈ જાય. શું એ પ્રકારની વિચારધારા નહીં આવવું જોઈએ કે નિરાશ થઈ જાય પોતે, એમ નહીં થવું જોઈએ. શું દુઃખ લાખે ખેદ થાય તો પાછો પુરુષાર્થ ઉપડવા માટેનો એ પ્રકાર હોવો જોઈએ, તો એ યથાર્થ છે, નહીંતર એ પણ યથાર્થ નથી. શું ક્યાંક ક્યાંક મૂંઝાઈને ગભરાટ થાય તો પણ થતું નથી, ક્યાંક ક્યાંક થાય બધે ન થાય, ક્યાંક ક્યાંક થાય તો પણ થતું નથી. એ તો તેનો સરળતાથી રસ્તો વિચારે કે માર્ગ આ જ છે. શું સરળતાથી જોઈ, સરળતાથી બોલી દો. દરેક વાતને આત્મકલ્યાણ સાથે અનુસંધાન કરવું એ સરળતા છે. કોઈ પણ ન્યાય હોય, કોઈ પણ વાત હોય, કોઈ પણ સિદ્ધાંત હોય તો પણ સરળતાથી રસ્તો વિચારે કે માર્ગ આ જ છે, ઉપાય આ જ છે. ઉપાય છે એને સરળતાથી વિચારવું, એટલે પોતે પોતે કેવી રીતે એનું અમલીકરણ કરે છે એની સાથે સંબંધ છે. એ સરળતા છે અમલીકરણમાં જવું જોઈએ, કે મને વાત સમજાય છે, હું એનો અમલ કેવી રીતે કરું, પ્રયોગથી એ વાતને કેવી રીતે સમજું, એવી રીતે એનો ઉપાય હાથમાં આવે છે. કેમકે અજાણ્યો અને આંધળો સરખો છે. ખબર ન પડે કે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે, શું એ પરિસ્થિતિમાં શું કરવું. તો કે સમજાય એ વાતને, ન્યાયથી સંમત થતી હોય એવી વાતને પ્રયોગની શરણે ચડાવવી. એટલે એમ કરતા એની પ્રેક્ટિકલ સાઈડ હાથમાં આવશે અને સાચો સાચો માર્ગ, સાચો ઉપાય એમ કરતા કરતા હાથમાં આવશે. અત્યારે તો જોકે બહુ સ્પષ્ટીકરણ થયું છે ચર્ચાઓ થઈને, પણ નહીતર તે આવી રીતે પ્રયોગની શરણે એવી રીતે ખોજ કરતા હોય, પ્રયોગની શરણે ચડાવીને નિર્ણય કરતા તો એને પત્તો લાગી જાય છે, ન લાગે એવું નથી. એ રીતે સરળતાથી વિચારે કે માર્ગ આ જ છે, પોતે જ્ઞાયક છે, તે જ્ઞાયકને એકને જ ગ્રહણ કરવાનો છે. પોતે મૂળ જે સ્વરૂપે છે એને એકને જ સરવાળે, અલ્ટિમેટલી જે વાત છે એ છે કે પોતાનું જે સ્વરૂપ છે એને પોતા સ્વરૂપે એકને જ ગ્રહણ કરવાનો છે. બાકી બધું મૂકીને, બાદ કરીને, દેહાદી અને રાગાદી બધું બાદ કરીને, સિદ્ધાંત પણ એ છે અને ભાવનાનો વિષય પણ એ છે કે હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા છું અને આ દેહાદી અને રાગાદી તે હું નથી. એમ ભાવના ભાવતા, શું એમ ભાવના ભાવતા, ભાવના એવી રીતે ભાવવાની છે, ભાવ પોતાના આત્મભાવને આવિર્ભાવ કરી શકાય છે. વિધિ નિષેધ બે એમાં આવી જાય છે ભાવનામાં. શું રાગ દ્વેષનો ક્ષય થાય, એ તો પ્રભુનું વચન છે. એમ ભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે જે પોતાને ગ્રહણ કરવાનો છે, પોતાના મૂળ સ્વરૂપને ગ્રહણ કરવાનું છે, તો બાદ શું કરવું. કે આ દેહાદી અને રાગાદી સ્વરૂપે હું નથી, હું તો કેવળ શુદ્ધ ચૈતન્ય અથવા જ્ઞાયક સ્વરૂપે છું, એમ ભાન ભાવના ભાવતા રાગાદીનો ક્ષય થાય. એ ભાવનાનો વિષય છે. સિદ્ધાંત પણ એ જ છે કે સ્વરૂપને જ ગ્રહણ કરવાનું છે. તે નહીં ગ્રહણ થવાનું કારણ, સ્વરૂપ નહીં ગ્રહણ થવાનું કારણ મારી પોતાની ખામી છે, મારી પોતાની ખામી છે. પરંતુ પ્રેક્ટિકલ સાઈડથી લઈએ તો કે જ્યારે એ વાત આપણી સામે આવી છે કે શરીર સ્વરૂપે તું નહીં, આ રાગાદી ભાવો થાય છે તે સ્વરૂપે તું નહીં, પણ તું જ્ઞાન સ્વરૂપે વિદ્યમાનતા શરીરની પણ છે, વિદ્યમાનતા રાગાદી ભાવોની પણ છે અને વિદ્યમાનતા જ્ઞાનની પણ છે. હું કેમ માત્ર રાગમાં ને દેહમાં જ હું પણ કરું છું, જ્ઞાનની વિધિ માનતા હોવા છતાં કેમ એ વસ્તુ મારા ધ્યાન ઉપર ન આવે? હવે જ્ઞાનીએ એ વાત મારા ધ્યાન ઉપર મૂકી કે તું જ્ઞાન સ્વરૂપ છો, આ બે નહીં, આ તારી ભૂલ થાય છે, તો ભૂલ સુધારવામાં વાંધો શું છે? શા માટે તું જ્ઞાનને ચૂકી જશો અને તન્મય થઈને રાગમાં, રાગમાં તન્મય થઈને, દેહાદીમાં તન્મય થઈને તું પરિણમન કરે છો, એમ તું શા માટે કરો છો? ચાલવું જોઈએ બરાબર અંદરમાં. જ્ઞાન સ્વરૂપી છે, તને કીધું ને, જ્ઞાન વિદ્યમાન છે. તું પોતે દુઃખી થશો પાછો, પ્રોબ્લેમ તો છે તારે દુઃખ નો પાછો, એમ નથી કે તારે દુઃખ નો પ્રોબ્લેમ નથી. આ તને રસ્તો બતાવ્યો, કામ તો પોતાને કરવાનું છે. બરાબર, આપણે એમ છે કે કોઈ માણસ, આપણો માણસ કામ પગાર આપીએ ને કામ ન કરતો, ઠગા ઠગા કરતો હોય, દાન કામ કરવાનું હોય, તો આપણે શું કરીએ? ઉધડો લઈ નાખીએ છીએ. શું કરીએ છીએ? અને ઉધડો લઈ નાખીએ છીએ. કેમ ભાઈ, હું કરવા આવી રીતે કામ નથી કરતો તું, આ કલાક થઈ અમે ત્યાં શું કર્યું? અમે તો કાંઈ જ કર્યું નથી ત્યાં. હા, એમ તે તારી જાતને ઉધડો લીધો? કે તું વાંચે છો, સમજે છો, વિચારે છો અને કામ કેમ કરતો નથી? હું કામ નથી કરતો. અથવા આમ વાત લ્યો કે ભાઈ, રાગાદીને દેહાદી તો સ્વરૂપે નથી, વાત તને બરાબર નિષેધ આવતો નથી, વાત તો સંમત કરે છો, જ્ઞાન સ્વરૂપે છે એ વાત સંમત કરે છો, પછી શું કરવા એ કામ કરતો નથી? ઉધડો લે તારી જાતને, શું કરવા કરતો નથી? હું અંદર તને કેમ કરતો નથી? કેમ બીજું બીજું કરે છો? કેમ ઉલટું ઉલટું કરે છો? લડાઈ કરે પોતાની ઉલટી પ્રવૃત્તિ સામે, લડાઈ કરે બરાબર. હા, શું કરવા નથી? તને શું વાંધો છે? તને કંઈ વાંધો હોય તો કે, કંઈ તકલીફ હોય તો કે, કોઈ મુશ્કેલી હોય તો કે, શું કરવા નથી કરતા? અંદર તો કોઈની પહોંચ નથી. તારું જે પરિણમન તારે કરવું છે એમાં અંદર તો કોઈની પહોંચ નથી. કે તને કોઈ દખલ કરે, કોઈ તને મુશ્કેલી કરે, કોઈ તને આડું આવે, કોઈ તને ન કરવા દે, એવું તો કાંઈ છે નહીં. આ રસ્તો મોકળો છે અંદર, કોઈની પહોંચ નથી, પછી શું કરવા કરતો નથી? બરાબર, ઉધડો લેવો જોઈએ. હા, એ કાઠિયાવાડી ભાષા છે. જેસે બોટ ઠપકા દેના, તીવ્ર ઠપકા દેના. જેસે ઘરમાં કોઈ નોકર કામ નહીં કરતા, તો હું ઉસકો તીવ્ર ઠપકા દેતા હે, ક્યોં કામ નહીં ક્યાં? વહાં હું તનખા તો, પૈસા તો પૂરા લેતા, હવે કામ નહીં કરતા, તો જરા જોર છે ઠપકા દેતા કે નહીં? તમારે ગુજરાતી ભાષામાં ઉધડો ખખડાવી નાખ્યો એમ કે, શું ખખડાવી નાખ્યો? હું તમારે હિન્દીમાં કાંઈક હશે એવું બધું, ટપાર રાખી દે, હળવું લાગે, માઇલ્ડ લાગે. હા, તો એ તો અંગ્રેજી શબ્દ છે રિમાન્ડ. તો ધમકાવ્યો, ધમકાયા, ધમકા ધમકાવવું છે કે નહીં? હા, ધમકાવીને ધમકી દેવી. હા, તો હિસાબ માંગવાનો. કેમ નથી કરતો? જવાબ દે તું મને. તું શું કરવા કામ કરતો નથી? મને જવાબ દે. હા, ઉધડો લેવામાં શું છે એનો જવાબ માંગીએ છીએ. હાઈ ટોન થઈ એનો જવાબ માંગીએ છીએ કે તું કામ નથી કરતો એનો જવાબ, શું કરવા નથી કરતો એનો જવાબ દે. એમ પોતાની જાતને પૂછું કે તું શું કરવા કરતો નથી, મને જવાબ દે ને. કઈ વાંધો તો છે નહીં, અત્યારે બધી અનુકૂળતાઓ છે. કોઈ પ્રતિકૂળતાનું માનું કાઢે તો પ્રતિકૂળતામાં પુરુષાર્થ કરનારા હોય, પ્રતિકૂળતામાં જ પુરુષાર્થ કર્યો છે. પણ તારે તો એ નથી, કોઈ માનું કાઢવાની જગ્યા નથી તારે, પછી તું શું કરવા કામ કરતો નથી કે ને. બરાબર એનો ઉધડો લેવો જોઈએ. ઉધડાને ઉધડો સમજી લો ને પછી શું વાંધો છે. આપણે ક્યાં હિન્દીમાં સમજવું એવો થોડો આગ્રહ છે, હે ગુજરાતીમાં સમજી લેવો. બરાબર ઉધડો ઉધડો લેવો છે. ફટકારના તે નહીં ગ્રહણ કરવાનું કારણ પોતાની ખામી છે. એ પોતાની જે ખામી છે એના ઉપર પણ ઉધડો લેવો જોઈએ. શું છે, શું કારણ છે? કોઈ એવું વજૂદ વાળું કારણ છે નહીં, છતાં પોતે પોતાનું પુરુષાર્થને કામ પર પોતાનું કામ કરતો નથી, તો આ એક જાતની ઢીઠાઈ નથી, કરતા નથી, પોતાની ઢીઠાઈ છે. દીપચંદજી કાઠીવાલે અનુભવ પ્રકાશમાં ફટકાઈ રહ્યા છે કે સંસાર ચાતુરીનો ચતુર, ત્યાં તો બહુ ડાપણ કરે છો, સંસારના કાર્યોમાં તો બહુ ચતુરાઈ બતાવે છો, તો તારી બુદ્ધિનું પ્રદર્શન કરે છો જ્યાં હોય ત્યાં. અને અહીંયા તું એમ કહેશ કે મારું કામ થતું નથી, તારી ઢીઠાઈ છે. ઢીઠાઈ શબ્દ એ તારી ઢીઠાઈ છે. હા, ઢીઠાઈ છે એટલે તારે નહીં કરવાની હઠ છે એમ કે છે. કાન પકડે છે લાજ ધરતો, એમને તો બહુ ઠપકાના શબ્દો ઘણા દેખાય છે. આવું વારંવાર કહેવરાવાનું તો બાળક પણ ન કરે, એટલું બાળકમાંથી પણ તું ગયો, એવા ઘણા ઠપકાના વચનો એમને ઘણા દેખાશે. બહારમાં બધે રોકાઈ રહ્યો છે તેથી મારું શ્રદ્ધાનું કાર્ય આવતું નથી એમ લેવું. હું પોતે જ રોકાઈ રહ્યો છું બહારમાં, એટલે મારું કામ થતું નથી. આમ તો શું છે કે બે જ રોકાવાના સાધનો છે, સ્થાનો છે, એક સ્વ અને એક પર. તો સ્વમાં નથી આવતો માટે પરમાં રોકાશો, એ તો સીધી વાત છે. તપાસ કર ક્યાં રોકાય છે શું. અને તારા તું પોતે પોતાના ઊંધા અભિપ્રાયથી કે ઊંધી રૂચિથી કે ઊંધી ભાવનાથી કે શિથિલતાથી કે પ્રમાથી આ બધા પરિણામો પોતાના છે રોકાવાના, બીજું કોઈ કારણ નથી. ગુરુદેવ આત્માની જગ્યાએ એવી પણ વાત કરી છે કે જ્યાં સુધી તું બીજી બીજી વાતને બીજા બીજા કાર્યોને અધિકાર આપે છે એટલે પ્રાયોરિટીનો વિષય થઈ ગયો, ત્યાં સુધી તારું કામ કોઈ દિવસ થવાનું નથી. અધિકતા શું કરવા બીજાને આપે? તારા સ્વકારીને અને સ્વસ્વરૂપને અધિકતા આપ, એથી વધારે છે કોણ? અથવા દીપચંદજીની ભાષામાં કહીએ તો કે તારા પરમાત્માથી કોણ અધિક છે કે જેથી એને છોડીને તું બીજાને ધ્યાવે છો? આર્તધ્યાન છે ને, આર્તધ્યાન વર્તી રહ્યું છે, તું બીજાનું ધ્યાન વર્તી રહ્યું છે, તો તું પરમાત્મા સ્વરૂપથી બીજું કોણ અધિક છે તારાથી કે એને છોડીને તું બીજાને ધ્યાવે છો? પ્રશ્નો ઉઠાવ્યા છે. શું બહુ માર્મિક ભાષાથી વાતો કરે છે. એ તો મધ્યપાત્રમાં જઈ લીધા છે. જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય પણ છે ભાષા. જગતને ગૌણ કર્યું મહાભાગ્ય છે. ત્રણસો ને નવ થયો, ત્રણસો દસ. જેમ બહારથી જુદી જુદી વ્યક્તિને ઓળખી શકાય તેમ અંતર પુરુષાર્થ કરે તો પોતાનો આત્મા ઓળખી શકાય, સ્પષ્ટ ઓળખી શકે. ઓળખી શકે કે નહીં એના ઉપર પ્રશ્ન કર્યો છે. કે હા, આત્માને ઓળખી શકાય, અનંતાએ ઓળખ્યો છે, ન ઓળખી શકાય પ્રશ્ન જ નથી. પોતે જ છે કે બીજાને ઓળખવાનો સવાલ નથી. હજી બીજાને ઓળખવામાં ભૂલ પણ કરે, બીજી વ્યક્તિઓને બહારથી ઓળખવામાં ભૂલ પણ થાય, અથવા એવું બને છે કે જ્યારે ઓળખ્યો હોય ત્યારે માણસ એવો હોય બરાબર હોય, એના પરિણામો પણ ફરી જાય. એવું બને, પરિણામ તો ફરતી ચીજ છે ને, તો પરિણામ બદલી જાય એમ પણ બને. પરિણામ બદલી જાય તો અભિપ્રાય બદલવો જોઈએ કે ભાઈ મેં પહેલાં ઓળખીને એમ કહ્યું હતું કે આમ છે, હવે એના પરિણામ ફેર્યા છે માટે અત્યારે એ આમ છે. અહીંયા એવું નથી, અહીંયા જે આત્માને ઓળખવો છે એ ફરી જાય એવો નથી. પૂછનારે શું કહ્યું છે કે જેમ બહારથી જુદી જુદી વ્યક્તિને ઓળખી શકાય છે તેમ અંતર પુરુષાર્થ કરે તો પોતાના આત્માને ઓળખી શકાય? કે હા, એમાં વાંધો નહીં આવે. એક વખત ઓળખ્યો હશે તો કોઈ દી નહીં જાય. વ્યક્તિ તો એવી છે કે માણસની યોગ્યતા બદલાઈ જાય છે, તો કોઈ વખત જેને તે જે રીતે ઓળખાણથી સમજ્યો હોય એમાં એને પોતાનો અભિપ્રાય બદલવાનો પણ વારો આવે છે, બની શકવા યોગ્ય છે. એટલે એ દ્રષ્ટાંત એક્ઝેક્ટલી ફિટ નથી થતું, પણ ઓળખી શકાય કે હા, વ્યક્તિને પણ ઓળખી શકાય. ઓળખી શકાય તો આત્માને ઓળખી શકાય કે જરૂર ઓળખી શકાય? વળી ઓલામાં ભૂલ પડવાનો સંભવ છે, અહીંયા તો ઓળખે તો ભૂલ પડવાનો કાંઈ સંભવ નથી. જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે, એવો સૂક્ષ્મ ભેદ પાડી શકે છે, સ્પષ્ટ ઓળખી શકે. શું કીધું? પ્રશ્નમાં એ વાત છે, સ્પષ્ટ ઓળખી શકે. હા, પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. આ ઓળખાણના વચનો છે 751માં. શું ક્યાંથી વાત લીધી? જ્ઞાનથી વાત લીધી. ઓળખવાનું શ્રદ્ધામાં નથી બનતું, ઓળખવાનું આચરણમાં પણ નથી બનતું. ઓળખવાનું કાર્ય સ્પેશિયલ ડિવિઝન સ્પેસિફિક કાર્ય જ્ઞાનનું છે. એટલે જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે, જ્ઞાનને બીજાને ઓળખવાનું નથી. પાછું કોને ઓળખવાનું છે? જ્ઞાનને પોતાને ઓળખવાનું છે, જ્ઞાનને પોતાને પોતાથી ઓળખવાનું છે. અને ઓળખવામાં એમ હોવાથી બીજા સાધનની અહીંયા જરૂર નથી, અપેક્ષા નથી કે પરાધીનતા નથી, બીજા સાધનની પરાધીનતા નથી. શાસ્ત્ર વાંચીએ અને શાસ્ત્ર સમજાય તો આત્માને ઓળખી શકાય કે નહીં? એમ નથી. ઠીક, આપણે ઓળખવાનું પ્રકરણ લખ્યું છે નિર્ભ્રાંત દર્શનની પગદંડીમાં, કેળી છે ને, એમાં એ વાત એવી રીતે લીધી છે એક પોઈન્ટમાં, કે ભલે દેવશાસ્ત્ર ગુરુથી આત્માની વાત સાંભળી હોય અને સમજ્યો હોય, પણ અંતરમાં જ્યારે ઓળખાણ પડે છે પોતાના સ્વરૂપને અંતર પ્રયોગથી, ત્યારે એ પોતે પોતાથી ઓળખે છે. ગુરુએ મને આત્મા આવો કહ્યો માટે મારો આત્મા છે એમ નથી. ઓળખાણની અંદર આવું સ્પેસિફિકેશન સ્પષ્ટ આવે છે કે ગુરુએ મને આત્મા કહ્યો માટે મારો આત્મા એવો છે એમ હવે મારા માટે નથી. હું જ મારા આત્માને આ રીતે ઓળખીને કહું છું કે મારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમ અંદરથી આવે છે. એવી રીતે એક વાત લીધી છે. દ્રષ્ટાંત લઈએ તો એવી રીતે છે કે જેમ તમને બચપણમાં નાનપણમાં એકડો શીખડાવ્યો, કોઈ માસ્તરે તમને એકડો શીખડાવ્યો છે, તમારી મેળે કાંઈ એકડો શીખ્યા નથી, સવાલ જ નથી કે શીખી શકાય એકડો. તે કોઈ પોતાની મેળે શીખવો હોય એવું એક નથી, કોઈ શીખી શકે પણ નહીં. ત્યારે એ માસ્તર છોકરો કોલેજમાં આવ્યા પછી પૂછે કે આને મેં તને એકડો શીખડાવ્યો માટે તને એકડાની એની ખબર છે? તો કે ના, હવે તમે ઊંધો એકડો ભણાવો ને તોય હું ના પાડું. ડાબી બાજુ મીંડું હોય એના બદલે તમે જમણી બાજુ મીંડું કરીને એકડો કહો કે આને એકડો કહે તો હું ના પાડું. સાહેબ એમ ન હોય. કેમ કે હવે હું સ્વતંત્રપણે મને એકડાનું જ્ઞાન વર્તે છે, એકડો આને કહેવાય, તમારા કહેવાથી ને. એવી રીતે ઓળખાણનો વિષય છે એ એકદમ સ્વતંત્ર છે, એકદમ સ્વતંત્ર છે, પ્રતિતિ કરી છે. અને તે કેવી રીતે કે જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે, આપણે જે તરતા ચાલે છે અનુસાર લઈએ તો કે જ્ઞાન જ્ઞાનને ઓળખે છે, અથવા કોઈ ચીજને ઓળખે છે જ્ઞાન, અથવા કોઈ વ્યક્તિને જ્ઞાન ઓળખે છે. પ્રોસેસ બધે એક જ છે, પ્રિન્સિપલી ઓળખવાનો જે સિદ્ધાંત છે એ તો એક જ છે કે પરિચયથી જ ઓળખાણ થાય. પરિચય સિવાય કોઈ વ્યક્તિને કોઈ વસ્તુને કે આત્માની ઓળખાણ ન થાય. કૃપાળુદેવનું વર્તન એ રીતે છે કે આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, શું આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, પરિચય વગર ઓળખાણ નથી. હવે અહીંયા બેનસરના વચનમાં આપણે લઈએ કે જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે, એમાં તમે જ્ઞાનથી જ્ઞાનનો પરિચય કરો તો ઓળખો. જો જ્ઞાનથી જ્ઞાનનો પરિચય ન કરવામાં આવે તો કોઈ દિવસ ઓળખાણ ન થાય. તો આ એનો પ્રયોગ હાથમાં આવ્યો. જો ઓળખાણના પ્રયોગથી પરિચય થતો હોય તો જ્ઞાનથી જ્ઞાનને ઓળખવું એવો જ્ઞાનથી જ્ઞાનનો પરિચય કરવાનો પ્રયોગ કરવો ઘટે. એટલે પૂર્ણતાના લક્ષ પછી અંતર સ્વરૂપની જિજ્ઞાસા કે મારું સ્વરૂપ કેવું છે એ અપૂર્વ જિજ્ઞાસા પૂર્વક અવલોકનનો પ્રયોગ બરાબર ચાલે ત્યારે ઓળખાણ સુધી પહોંચે. સતત અવલોકન ચાલે એટલે પરિચય સતત ચાલે. ભાવોનો પરિચય કેવી રીતે થાય છે? અનુભવમાં આવતા ભાવોનું અવલોકન થાય. અવલોકન એટલે શું છે? ઉપયોગને અનુભવ ઉપર લઈ જવો. ચાલતો જે અનુભવ છે, ચાલતા પરિણામોમાં જે જે ભાવોનો અનુભવ થઈ રહ્યો છે એના ઉપર ઉપયોગને લઈ જવો, એનું નામ અવલોકન છે. પોતે પોતાના ભાવોને કેમ ઓળખતો નથી? કે ભાવો ચાલે છે ત્યાં ઉપયોગ નથી, ઉપયોગ કંઈક ઓર જગ્યાએ છે. એટલે પોતાને ભાવો શું ચાલે છે એની ખબર રહેતી નથી અને પરિચય થતો નથી. શું બહુ શરૂઆતમાં નવ તત્વ સમજવા માટે આ પદ્ધતિ મેં અપનાવી. શું છે, અમુક શબ્દો સાવ નવા હતા મારા. આશરો વેદાંતની પરિભાષામાં ક્યાંય આશરો છે નહીં, જૈન પરિભાષાના શબ્દો છે. નવ તત્વમાં એક આશરો તત્વ છે. નવ તત્વને ઓળખે તો એની શ્રદ્ધા થાય, શબ્દાર્થથી સમજે તો એની શ્રદ્ધા થાય. ઓળખાય, ઓળખવામાં શું કરવું જોઈએ? કે તારામાં તને જે ભાવ ચાલે છે એમાં તને આશરો સમજાય છે કે આ ભાવને આશરો કહેવાય? એવી રીતે પકડવાની ટ્રાય કરજો. ચાલતા ભાવમાં આશરો શું ચાલે, મને જે ભાવ છે એમાં આશરો શું? ચાલતા ભાવ ઉપર જવાનો, જોવાનો, વારંવાર જોવાનો, સતત જોવાનો, બસ પકડાઈ જશે. એવી રીતે જ્ઞાન સ્વરૂપી આત્મા છે અને જ્ઞાન પ્રગટ છે. સારું છે, એ જ્ઞાન પ્રગટ છે, અનુમાન નથી કરવાનું. તું જ્ઞાનનો સતત પરિચય કર કે તને જ્ઞાનમાં અનુભવ શેનો થાય છે. ઉપયોગ ક્યાં મૂક કે તને જ્ઞાનમાં અનુભવ શેનો છે? જ્ઞાનનો કે બીજાનો, જ્ઞેયનો, શેનો અનુભવ છે? જ્ઞાનમાં જ્ઞેયનો અનુભવ છે એવા અધ્યાસથી, એવા કોન્સેપ્ટથી, શું એવા મીઠા ભાવથી, મીઠા જ્ઞાનથી, તો તું રખડે છો આના જેવા. તપાસ બરાબર, તને જ્ઞાનમાં અનુભવ શેનો છે? ઉપયોગને લઈ જા. ઉપયોગ જ્ઞાનનો છે. જ્ઞાનને જ્ઞાનમાં જ લગાડજે, જ્ઞાનને જ્ઞાનમાં જ લગાડતો પરિચય કર, ઉઠાણ થઈ જશે તને. કે જ્ઞાનમાં જે જ્ઞાનનો સ્વભાવ છે એનો પત્તો લાગશે. અવલોકનમાં શું થાય છે? પહેલાં તો સ્થૂળ ભાવો જણાય છે, પછી સૂક્ષ્મ ભાવો જણાય છે, પછી જ્ઞાનનો વારો આવે છે ત્રીજા નંબરે. તો જે સ્થૂળ સૂક્ષ્મપણે વિભાવો છે એનો સતત અવલોકન ચાલતા વિભાવ સ્વભાવનો પત્તો લાગે છે. અને વિભાવ સ્વભાવ સાથે અપેક્ષિત હોવાથી જ્ઞાનના અવલોકનથી સ્વભાવ વિભાવનો કમ્પેરેટિવ નોલેજ થાય છે. આ સ્વભાવને આ વિભાવ. પણ એ પોતાના ચાલતા ભાવોનો ના અનુભવને પકડીને પરિચય સતત કરે તો, અને એ સતત ક્યારે કરે કે એને એ કામ કરવાની લગ્ની લાગી હોય તો. એ લગ્ની ક્યારે લાગે કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી સમજ્યો હોય તો. આટલે મારે ઊંચે જવાનું છે, હું હજી પતરી ટીમ બેઠો છું, આમાં તો સતત કામ કર્યા વગર આગળ વધાય જ નહીં. શું કોન્સેપ્ટ ઊભો થાય છે? પોટેન્શિયલ ડિફરન્સ સમજાયા પછી કોન્સેપ્ટ શું ઊભો થાય છે? કે સતત કામ કર્યા વગર આ કામ નહીં થાય, એકલે કામ કર્યા વિના આ કામ નહીં થાય. એટલી સતત કામે લાગે છે પોતે. અને એ સતત કામે લાગવાથી બહુ મોટો લાભ છે એ ખ્યાલમાં છે, એનું અચીવમેન્ટ ખ્યાલમાં છે. તું બનતું અચીવમેન્ટ છે, જેવી તેવી વાત નથી. આ નાનું કામ ઉપાડવું મને ગમતું જ નથી એમ લેવું. શું એવી રીતે લેવું? મને નાનું કામ ન જોઈએ, સૌથી ઊંચામાં ઊંચો મોટામાં મોટો કામ હોય મને સોંપી દો, એ મારે કરવું છે. એવી રીતે લેવું. આપણે રિસર્ચમાં ટોપ લેવલનું કામ લીધું છે, એ નથી કર્યું, નાનું કામ નહીં કરવાનું. પાસ નહીં થવાનું, પહેલે નંબરે જ પાસ થવાનું. એ પ્રકારી લેવો જોઈએ. મુંબઈનું બિલ્ડિંગ નહીં ખરીદવાનું, મુંબઈ જ ખરીદવાનું. એક બે માળા નહીં ખરીદવાના. એમ જીતવા નીકળ્યો તો દુનિયા જ સર કરવાની, પછી આટલું અડધું પડતું ફરતું ન હોવું જોઈએ. એમ જો થવું હોય તો ત્રણ લોકોનો નાથ થાય. એક મુમુક્ષુ હતા, બહુ સારી એબિલિટી, નાનપણ છે, યુવા જુવાન માણસ, યંગસ્ટર, એબિલિટી બહુ સારી, બુદ્ધિશાળી માણસ, અને પોતાના ક્ષેત્રમાં નાની ઉંમરમાં પણ એને સારું સ્થાન મળે, મળતું હતું. મેં કીધું, ભાઈ બહુ તો તમે તમારા ક્ષેત્રમાં કામ કરો છો, તો જે તમારું ફિલ્ડ છે એની અંદર તમે ટોપ લેવલમાં ગણાશો. બહુ બહુ તો બરાબર, જ્યારે તમે ટોપ લેવલમાં આવશો ત્યારે તમારા સિટીની અંદર તમે એક મહત્વની વ્યક્તિ ગણાશો. કે ભાઈ અમારા ગામમાં જે મુખ્ય મુખ્ય માણસોમાં આ પણ એક માણસ છે, એમાં બહુ મુખ્યતા થશે તો તમે તમારા દેશની અંદર પ્રોમિનન્ટ ફિગર ઓફ ધી નેશન, પ્રોમિનન્ટ ફિગર ઓફ ધી સિટી, પ્રોમિનન્ટ ફિગર ઓફ ધી નેશન. બહુ એથી આગળ જશો તો તમે વર્લ્ડ લેવલ ઉપર આવશો. ક્યાં આવશો? પ્રોમિનન્ટ ફિગર ઓફ ધી વર્લ્ડ. આથી જ કોઈ આગળ નથી ને. આ તો ત્રણ લોકનો નાશ થવાની વાત છે. જો ખરેખર શક્તિ જ અજમાવી છે તો પછી થોડું લેવું શું કરવા? શા માટે પૂરું ન લેવું? તો આ લાઈનમાં આવી જાવ. સીટ પદ જ લ્યો ને, ઓછું શું કરવા લેવું જોઈએ? આગળ કોઈ છે નહીં, પછી એથી આગળ કોઈ પદ નથી. અને અંદરમાં પણ એ જ છે, બહારમાં જે સીટ પણ ઊંચામાં ઊંચું છે એ પદ અંદરમાં છે. તો પોતાના પરમાત્માને શું કરવા નીચો ગણવો? પોતે જો સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે છે તો શું કરવા હીનો હીણો થઈને હાલવું? એ તો હું તને ફાયદો છે હીણા થવામાં. આમ તો તને કોઈ હીણો કે તો પોસાતું તો નથી, બધે આગળ રહેવામાં જ તને તો મન થાય છે. તો પછી આગળ રહેવું હોય તો શું કરવા? અમુક જગ્યાએ આગળ રહેવું, પછી તો ઠેઠ પૂરેપૂરું જ આગળ રહેવું જોઈએ ને. એટલે મહત્વાકાંક્ષા તો બધાને હોય છે, પણ એને ડાયવર્ટ કરી નાખે. મહત્વાકાંક્ષા તો બધાને હોય છે, આકાંક્ષા, આકાંક્ષાને મહત્તા વધી જાય ત્યારે એને મહત્વાકાંક્ષા કહીએ છીએ. એ તો બધાને હોય જ છે, કોઈને અંદર પડી છે, કોઈને બહાર નીકળે છે, પણ છે તો બધાને. તો પછી એને આસ્થાને શા માટે ન લઈ જવી? અહીંયા એ વાત છે કે જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે. બહુ સુગમ, સાદો, સીધો, સરળ પ્રયોગ છે. તારા જ્ઞાનને અવલોકને, તારા જ્ઞાનને અવલોકતા, કાંઈ જ્ઞાનનું અવલોકનમાં તો ભાઈ અવલોકનમાં આવતો, કાંઈ નહીં ભાવોને અવલોક. ભાવોનું અવલોકન ન ચાલતું હોય તો સમજી લેજે કે તારે તારું ધ્યેય ક્લિયર નથી, ધ્યેયની ક્લેરિટી નથી, એ સમજી લેવું. જો એક વાત સમજમાં આવી કે ભાવોનું અવલોકન સતત કરવા જેવું છે અને થતું નથી, તો ધ્યેય હજી બદલ્યું નથી. સ્પષ્ટ વાત છે કે ધ્યેય બદલ્યું નથી, અને ધ્યેય બદલ્યા વિના શરૂઆત થવાની નથી. પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત થવાની છે, એ સિવાય કોઈ આ કામની શરૂઆત થવાની નથી, એ વાત ચોક્કસ છે. એટલે પોતાનું લેવલ, પોતાની ભૂમિકા પકડી લેવી. કે હું કઈ ભૂમિકામાં ઉભો છું, તરત ખ્યાલ પકડાશે અહીંયા નથી, આ નથી થતું તો અહીંયા નથી, આ નથી થતું તો અહીંયા નથી, આ નથી થતું, અને ભૂમિકા સમજીને ભૂમિકા અનુસાર પ્રયોગને પ્રયત્ન કરવો. ભૂમિકા બીજી વાર ઉપરનો પ્રયોગ કરો તો થવાનો નથી ને સફળતા મળવાની પણ નથી. જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે, અહીંયા શક્યતાની વાત છે, અહીંયા શક્યતાની વાત છે. એવો સૂક્ષ્મ ભેદ પાડી શકે છે, સ્વભાવને ઓળખે છે. ઓળખે છે ત્યારે કોને ઓળખે છે? સ્વભાવને ઓળખે છે. જ્ઞાનને સ્વભાવની નજરે જોવું છે. કોની નજરે જોવું છે? સ્વભાવની નજરે જોવું છે. સમજતું પણ જો તમારે કોઈ માણસ પાસેથી તમારું મહત્વનું કામ કરાવવું હોય અને એના પ્રકૃતિ સ્વભાવની વિરુદ્ધ તમે જાઓ તો કામ ન થાય. બહુ ચતુર માણસો હોય છે, શું કરે છે ખબર છે? કે ભાઈ આપણા આ મિનિસ્ટર પાસે લાઇસન્સિંગ ઓથોરિટી છે, પેપર્સ આપણે સબમિટ કર્યા છે, લાયસન્સ ઉપર એને સાઇન કરાવવાની છે, અને એના માટે પર્સનલ મિટિંગ પણ આપણે એને બોલાવ્યા છે આપણને કોઈ વાતની ચર્ચા કરવા માટે. હવે એ ચર્ચામાં ઊંધું પડે તો કામ આપણું માર્યું જાય. એટલે બહુ હોશિયાર માણસ હોય શું કરે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એને પીઓ, એનો પટ્ટાવાળો હોય, એના ઘરવાળા હોય, એના કોઈ સગા સંબંધી હોય, એમાંથી આ માણસ કઈ ટાઈપનો છે એ થોડુંક સમજી લેવાનો પ્રયત્ન કરે, અને પછી એની સાથે એ રીતે વાત કરે. હા, સંસારની હોશિયારી ને ચતુરે આવી બધી હોય છે. હા, એને શું ગમે છે, એને લાઇકિંગ શું છે, ડિસલાઇકિંગ શું છે. ડિસલાઇકિંગમાં પોતે ન આવે ક્યાંય, એને લાઇકિંગ હોય પ્રમાણે કર્યા કરે, એવી વાત કર્યા કરે, કરે છે કે નહીં. એનો અર્થ શું થયો? કે જો તમારે આત્માને ઓળખવો હોય તો એને સ્વભાવની નજરે જોવો પડશે. આત્મા જે આત્મા તો જ્ઞાનથી પ્રસિદ્ધ છે, તો જ્ઞાનને સ્વભાવની નજરે જુઓ. જ્યાં સુધી સ્વભાવથી જ્ઞાન ન સમજાય, ન ઓળખાય, ત્યાં સુધી તમારી જિજ્ઞાસા એ પ્રકારે ચાલવી જોઈએ, અને તમારી પ્રવૃત્તિ જ્ઞાનને ઓળખવા માટેની એ પ્રકારે થવી જોઈએ. ઓળખવાનો જે દ્રષ્ટિકોણ છે એને અપનાવવો પડે છે, ત્યારે ઓળખાય છે. એ વાત કૃપાળુદેવે 254 નંબરના પત્રમાં એવી એવી પદ્ધતિથી વાત કરી છે. સાંજા સાદા શબ્દો લાગે પણ રીતને વિધિ સમજતા હોય તો પકડી પક સમજાય એવી વાત છે. સમજાવું તો જરાક ત્યાં સત્પુરુષને ઓળખવાની વાત ચાલી છે, પણ એ તો પ્રોસેસ તો બધાનો એક જ છે. 289 પાને અધિક શું કહીએ પછી છે. અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની વાત આવી. હવે ઓળખવા માટે શું કરવું? અહીંયા પ્રશ્ન ઊભો થાય, ઓળખવા માટે શું કરવું? હવે રીત બતાવે છે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, બસ આટલા બે ફ્રેસ છે એક વાક્યના. શું કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, એમ સ્વરૂપને ઓળખવા નીકળેલો મુમુક્ષુ આ દ્રષ્ટિકોણ અપનાવે છે, એને ઓળખવાની પરમ તીવ્રતા હોય છે. એવી જે પરમ તીવ્રતા વાળી ઓળખવાની જે જ્ઞાનની વૃત્તિ, એ વૃત્તિને ધારણ કરે ત્યારે ઓળખાય. ત્યાં સુધી અંતરાત્માની ઓળખાણ રૂપ બીજું સંકેત ન થાય. પહેલા સંકેતમાં ત્યાં ઓળખાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. પછી લખ્યું છે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એટલે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, એ સ્ટેજમાં આવેલો મુમુક્ષુ, એ વૃત્તિમાં જે જ્ઞાન થયું તેને મુમુક્ષુના નેત્રો કીધા. મુમુક્ષુના નેત્રો એટલે શું? બધાય મુમુક્ષુ છે, એના નેત્રો એટલે શું? કે ઓળખવાની પરમ તીવ્રતા રાખે છે એવો જે મુમુક્ષુ, એના નેત્રો એને ઓળખી લે છે. એમ અહીંયા જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે એવી જે વાત કરે છે બેનશ્રી, એમાં એ વાત કરે છે કે તારું જ્ઞાન તારા જ્ઞાન સ્વભાવને ઓળખવા માટે તીવ્ર થઈને પ્રવૃત્તિ કરે છે અંદરમાં, જોઈ લે, અને એ પ્રવૃત્તિ કરીશ ત્યારે બધેથી ઉઠી જઈશ તું. જ્યારે તું તારા પરમાત્મા પદને ઓળખવા માટે તૈયાર થઈ જઈશ ત્યારે બધી જગ્યાએથી તું ઉઠી ગયો હોઈશ. ત્યારે એવી તીવ્રતા આવશે, એવી તીવ્રતા આવશે. આ ઉદાસીનતાનું બીજું સ્ટેજ છે. પહેલું સ્ટેજ વેદના વખતે ચિંતના વખતે આવે છે, અને બીજા સ્ટેજમાં જે સારી એવી ઉદાસીનતા આવે છે એ આત્માને ઓળખવાના સ્ટેજમાં આવે છે. ઓળખવાના સ્ટેજમાં બહુ સારી ઉદાસ, બધેથી ઉઠી જાય એવી ખોજ અંદરમાં ચાલે કે બધેથી ઉઠી જાય, અને ત્યારે એનો ઉપયોગ બરાબર કામ કરે ઓળખવા માટે. નહીંતર ડોળાયેલો, વિક્ષિપ્ત થયેલો, વિક્ષેપ પડેલો ઉપયોગ આત્માને નહીં ઓળખી શકાય. એવું એક ઓળખવાનું સ્ટેજ છે એની અંદર. એ વાત કરવા માંગે છે કે ઓળખી શકે છે, એવા સૂક્ષ્મ ભેદ પાડી શકે છે. ભેદ એટલે સ્વભાવ, સ્વભાવનો ભેદ છે ત્યાં. વિશેષ લઈશું એ સુધી રાખીએ. ત્રણસો નવ નો આશય, 309